આપણે બાઇબલમાંથી પવિત્ર વચનો વાંચીએ તથા સાંભળીએ. રાજાઓનું બીજું પુસ્તક તેનો 11મો અધ્યાય. હવે અહાઝ્યાનીમાં અથાલ્યાએ જોયું કે પોતાનો દીકરો મરણ પામ્યો છે ત્યારે તેણે ઉઠીને આખા રાજવંશનો નાશ કર્યો. પણ યોરામ રાજાની દીકરી તથા અહાઝ્યાની બેન યહોશેબાએ અહાઝ્યાના દીકરા યોહાસને રાજાના જે પુત્રો માર્યા ગયા હતા તેઓમાંથી ચોરી લઈને તેને તથા તેની દાસીને શયનગૃહમાં સંતાડી રાખ્યા. તેઓએ તેને અથાલ્યાથી સંતાડ્યો તેથી તે માર્યો ગયો નહીં. તે તેની દાસીની સાથે 6 વર્ષ સુધી યહોવાના ઘરમાં સંતાડ્યો. તે વખતે અથાલ્યા દેશ પર રાજ કરતી હતી. 7મા વર્ષે યહોયાદાએ માણસો મોકલીને કારીઓના તથા રક્ષક ટુકડીના સિપાહીઓના સત્તાધિપતિઓને ચેડાવીને તેમને યહોવાના મંદિરમાં પોતાની પાસે આણ્યા. તેણે તેઓની સાથે કોલ કરાર કર્યા ને યહોવાના મંદિરમાં તેમને સોગંદ ખવડાવીને રાજાનો દીકરો તેમને દેખાડ્યો. તેણે તેમને આજ્ઞા કરી કે જે કામ તમારે કરવાનું છે તે આ છે, એટલે તમે જે સાબાથે અંદર આવો તેમાંના 1/3 ભાગના રાજાના મહેલની ચોકી કરે, 1/3 ભાગ સૂરને દરવાજે રહે અને 1/3 ભાગ રક્ષક સિપાહીઓની પાછળ દરવાજે રહે. તેમ તમે 8 ભીત રૂપ થઈને મંદિરની ચોકી કરજો. સાબાથે બહાર જનાર તમ સર્વની 2 ટીકોળીઓ રાજાની આસપાસ યહોવાના મંદિરની ચોકી કરે. દરેક માણસ પોતાના હથિયાર હાથમાં રાખીને રાજાની આસપાસ ઘેરાઈને ઉભા રહે. જે કોઈ તમારી હારની અંદર દાખલ થાય તેને મારી નાખો અને રાજા બહાર જાય ત્યારે ને તે અંદર આવે ત્યારે તમારે તેની સાથે જ રહેવું. યહોયાદાએ કે જે આજ્ઞા કરી તે સર્વ પ્રમાણે સત્તાધિપતિઓએ કર્યું અને તેઓ દરેક સાબાથે અંદર આવનારા તથા સાબાથે બહાર જનારા પોતાના તાબાના સર્વ માણસોને લઈને યહોયાદા પાસે યાજક પાસે આવ્યા. દાઉદના જે ભાલા તથા ઢાલો યહોવાના મંદિરમાં હતા તે યાજકે સત્તાધિપતિઓને આપ્યા. રક્ષક સિપાહીઓ પોતપોતાના શસ્ત્રો પોતાના હાથમાં લઈને મંદિરની જમણી બાજુએથી તે મંદિરની ડાબી બાજુ સુધી વેદી તથા મંદિર આગળ રાજા પાસે આસપાસ ખડા રહ્યા. પછી તેણે રાજકુમારને બહાર લાવીને તેને માથે મુગટ મૂક્યો તથા સાક્ષ્યશાસ્ત્ર તેને આપ્યું. પછી તેઓએ તેને રાજા ઠરાવીને તેનો અભિષેક કર્યો અને તેઓએ તાળીઓ પાડીને કહ્યું કે ઈશ્વર રાજાની રક્ષા કરો. અથાલ્યાએ સિપાહીઓનો તથા લોકોનો ઘોઘાટ સાંભળ્યો ત્યારે તે લોકોની પાસે યહોવાના મંદિરમાં આવી. તેણે જોયું તો જુઓ, રિવાજ પ્રમાણે રાજા બાસઠ પર ઉભો હતો ને સરદારો તથા રણશિંગરા બગાડનારા રાજાની પાસે ઉભા હતા અને દેશના સર્વ લોકો ઉત્સવ કરતા હતા ને રણશિંગરા વગાડતા હતા. ત્યારે અથાલ્યાએ પોતાના વસ્ત્ર ફાડીને બૂમ પાડી કે ફિતુર ફિતુર. યહોયાદાએ આજે સૈન્યના ઉપરી સત્તાધિપતિઓને આજ્ઞા કરીને તેમને કહ્યું કે તેને બહાર કાઢીને સિપાહીઓની હારોની વચ્ચે લાવો. જે કોઈ તેની પાછળ આવે તેને તલવારથી મારી નાખો, કેમ કે યાજકે કહ્યું છે કે તેને યહોવાના મંદિરમાં મારી નાખવી નહીં. માટે તેઓએ તેને માર્ગ આપ્યો અને ઘોડાને અંદર આવવાને રસ્તે થઈને તે રાજાના મહેલ આગળ ગઈ. ત્યાં તેને મારી નાખવામાં આવી. યહોયાદાએ યહોવાની અને રાજા તથા લોકોની વચ્ચે કરાર કર્યો કે તેઓએ યહોવાને લોક થવું. વળી રાજા તથા લોકની વચ્ચે પણ તેને કરાર કર્યો. પછી દેશના સર્વ લોકો બાળના મંદિરમાં ગયા ને તે ભાંગી નાખ્યું. તેઓએ તેની વેદીઓના તથા તેની મૂર્તિઓના છેક ચૂરા ચૂરા કરી નાખ્યા ને બાળના યાજક માતાને વેદીઓ આગળ મારી નાખ્યો અને યાજક યહોવાના મંદિર પર કારભાર્યો નિમ્યા. તેને સત્તાધિપતિઓને કારીઓને રક્ષક સિપાહીઓને તથા દેશના સર્વ લોકોને સાથે લીધા. તેઓ રાજાને યહોવાના મંદિરમાંથી લઈને પહેરાના દરવાજાને માર્ગે રાજમહેલમાં આવ્યા અને તે રાજાઓની ગાદીએ બેઠો. તેથી દેશના સર્વ લોકો હરખાયા ને નગરમાં શાંતિ થઈ. તેઓ અથાલિયાને રાજાના મહેલ પાસે તલવારથી મારી નાખી. યહોવાશ રાજ કરવા લાગ્યો ત્યારે તે 7 વર્ષનો હતો. ઈશ્વર પિતા તેના વાંચેલા તથા સાંભળેલા વચનોને આશીર્વાદિત કરો. આમેન.
ઓકે, આપણે બાઇબલના વચનો વાંચીશું તથા સાંભળીશું. બીજો રાજા, તેનો 12મો અધ્યાય. સંભળાય છે ને બરાબર? ઓકે, 12મો અધ્યાય. યહુને 7મે વર્ષે યહોયાશ રાજ કરવા લાગ્યો. તેણે યરૂશાલેમમાં 40 વર્ષ રાજ કર્યું. તેની માનું નામ સિબિયા હતું. તે બેરશેબાની હતી. યહોયાદા યાજક તેને બોધ કરતો હતો. તે સર્વ દિવસો પર્યંત યહોયાશે યહોવાની દ્રષ્ટિમાં જે સારું હતું તે કર્યું, તો પણ ઉચ્ચ સ્થાનો કાઢી નાખવામાં આવ્યા નહીં. લોકો હજી ઉચ્ચ સ્થાનોમાં યજ્ઞ કરતા તથા ધૂપ બાળતા હતા. યહોયાશે યાજકોને કહ્યું કે અર્પણ કરેલી વસ્તુઓના સર્વ પૈસા જે ચલણી નાણા યહોના મંદિરમાં લવાય છે તે તથા દરેક પુરુષ દીઠ ઠરાવેલો લાગો તથા જે પૈસા યહોના ઘરમાં લાવવાનું હર કોઈને મન થાય તે સગળા પૈસા તે યાજકો પોતપોતાના લાગતા વળગતા પાસેથી લે, અને ત્યાં કહી મંદિરની ભાંગતૂટ દેખાય ત્યાં તેઓ તે ભાંગતૂટ સમારે. પણ એમ થયું કે યહોયાશ રાજાના 23મા વર્ષ સુધી યાજકોએ મંદિરની ભાંગ સમારી નહોતી. ત્યારે યહોયાશ રાજાએ યહોયાદા યાજકને તથા બીજા યાજકોને બોલાવીને તેમને કહ્યું કે તમે મંદિરની ભાંગતૂટ કેમ સમારતા નથી? તો હવે પછી તમારા લાગતા વળગતા પાસેથી કઈ પૈસા લેશો નહીં, પણ મંદિરની ભાંગતૂટને માટે તે સોંપી દો. યાજકોએ કબૂલ કર્યું કે હવે પછી અમે લોકો પાસેથી પૈસા નહીં લઈએ, તેમ મંદિરની ભાંગતૂટ પણ નહીં સમારીએ. પણ યહોયાદા યાજકે એક પેટી લઈને તેના ઢાંકણામાં છેદ પાડીને તેને યહોવાના મંદિરમાં પેસતા જમણી બાજુએ વેદી પાસે મૂકી અને દરવાજાની ચોકી કરનારા યાજકો જે સર્વ પૈસા યહોવાના મંદિરમાં લાવવામાં આવતા તે તેમાં નાખતા, અને તેઓને માલુમ પડ્યું કે પેટીમાં ઘણા પૈસા ભેગા થયા છે. ત્યારે એમ થયું કે રાજાના ચિટનીસે તથા મુખ્ય યાજકે ત્યાં આવીને જે પૈસા યહોવાના મંદિરમાંથી મળી આવ્યા તેની થેલીઓ બાંધીને ગણતરી કરી. તે તોળેલા પૈસા તેઓએ કામ કરનારાઓના હાથમાં, એટલે યહોવાના મંદિર પર દેખરેખ રાખનારાઓના હાથમાં આપ્યા. તેઓએ તે યહોવાનું મંદિર સમારવાનું કામ કરનાર સુતારોને, કડિયાઓને, સલાટોને તથા પથ્થર ટાંકનારોને આપ્યા. ને યહોવાના મંદિરની ભાંગતૂટ સમારવા લાકડા તથા ટાંકેલા પથ્થર ખરીદ કરવા સારું મંદિરની સમરામણી પેટે જે સગળો ખર્ચ થયો હોય તેને સારું ગણી આપ્યા. પણ યહોવાના મંદિરમાં લવાયેલા પૈસાથી યહોવાના મંદિરને સારું રૂપાના પ્યાલા, કાતરો, વાસણો, રણશીંગળા, સોનાના કોઈ પાત્રો કે રૂપાના પાત્રો બનાવવામાં આવ્યા ન હતા, કેમ કે તેઓ તે પૈસો તો કામ કરનારાઓને આપીને તે વડે યહોવાનું મંદિર સમરાવતા. વળી જેમના હાથમાં તેઓ કામ કરનારાઓને આપવા સારું પૈસો સોંપતા તેમની પાસેથી તેઓ હિસાબ પણ લેતા નહીં, કેમ કે તેઓ પ્રમાણિકપણે વર્તતા હતા. દોષ નિવારણાર્થે, પાપ નિવારણાર્થે આપેલા પૈસા યહોવાના મંદિરમાં લાવવામાં આવતા નહીં, તે તો યાજકોના હતા. તે વેળાએ અરામના રાજા હઝાએલે ચઢાઈ કરીને ગાથ સામે યુદ્ધ કર્યું ને તે સર કર્યું. પછી હઝાએલ યરૂશાલેમ પર ચઢાઈ કરવાને તે તરફ વળ્યો. એથી યહુદ્યાના રાજા યહોયાશે તેના પિતૃઓએ, એટલે યહુદ્યાના રાજાઓ યહોશાફાટે, યહોરામે તથા હસ્યએ જે સર્વ પવિત્ર વસ્તુ અર્પણ કરી હતી તે તથા તેની પોતાની અર્પણ કરેલી વસ્તુઓ તેમજ યહોવાના મંદિરના તથા રાજાના મહેલના ભંડારમાંથી જે સોનું મળી આવ્યું તે સર્વ લઈને અરામના રાજા હઝાયેલ પર મોકલ્યા, એટલે તે યરૂશાલેમથી જતો રહ્યો. હવે યોઆસના બાકીના કૃત્યો તથા તેણે જે કર્યું તે સર્વ યહૂદ્યાના રાજાઓના કાળવૃત્તાંતના પુસ્તકમાં લખેલા નથી શું? અને તેના ચાકરે ઉઠીને કાવતરું કર્યું, યોઆસને મિલોના ઘરમાં સિલ્લાના રસ્તા પર મારી નાખ્યો, કેમ કે સીમાતના દીકા યોઝા ખારે તથા શોમેરના દીકરા યહોઝાબાદે, એટલે તેના ચાકરોએ તેને માર્યો ને તે મરણ પામ્યો, અને તેઓએ તેને તેના પિતૃઓ સાથે દાઉદના નગરમાં દાટ્યો, અને તેના દીકરા અમાસ્યાએ તેની જગ્યાએ રાજ કર્યું. બીજો રાજા તેનો 13મો અધ્યાય આપણે વાંચીએ. યહૂદ્યાના રાજા અઝિયાના દીકરા યોઆસને 23મે વર્ષે યહૂનો દીકરો યહોઆસ સમરોનમાં ઇસરાયલ પર રાજ કરવા લાગ્યો. તેણે 70 વર્ષ રાજ કર્યું. તેણે યહોવાની દ્રષ્ટિમાં જે ભૂંડું હતું તે કર્યું, ને નબાટના દીકરા યરોબામના પાપો જે વડે તેણે ઇસરાયલ પાસે પાપ કરાવ્યું તેનું અનુકરણ તેણે કર્યું, તે તેણે તજ્યા નહીં. તેથી ઇસરાયલ પર યહોવાનો કોપ સળગી ઉઠ્યો, અને તેણે તેમને અરામના રાજા હઝાયેલના હાથમાં તથા હઝાયેલના દીકરા બેન હદાદના હાથમાં વારંવાર સોંપ્યા. યહોવાએ યહોવાને વિનંતી કરી ને યહોવાએ તેનું સાંભળ્યું, કેમ કે અરામનો રાજા ઇસરાયલ પર કેવો જુલમ કરતો હતો તે તેણે જોયું, અને યહોવાએ ઇસરાયલને એક છોડાવનાર આપ્યો, એથી તેઓ અરામ્યોના હાથમાંથી છૂટી ગયા, અને ઇસરાયલ પુત્ર અગાઉની પેઠે પોતાના તંબુઓમાં રહેવા લાગ્યા. તો પણ યરોબામના કુટુંબના પાપો જે તેણે ઇસરાયલની પાસે કરાવ્યા હતા તે કરતા તેઓ અટક્યા નહીં, પણ તે કરવા તેઓએ ચાલુ રાખ્યા. અશેરા મૂર્તિ પણ સમરોનમાં રહી. તેણે 50 સવારો, 10 રથો તથા 10,000 પાયદળ સિવાય યહોવાઝે પાસે બીજું કંઈ સૈન્ય રહેવા દીધું નહીં, કેમ કે અરામના રાજાએ તેમનો નાશ કરીને તેમને ખડીની ધૂળ જેવા કરી નાખ્યા હતા. હવે યહોવાઝના બાકીના કૃત્યો તથા તેણે જે કર્યું તે તથા તેનું પરાક્રમ તે સર્વ ઇસરાયલના રાજાઓના કાળવૃત્તાંતના પુસ્તકમાં લખેલા નથી શું? અને યહોવાઝ પિત્રો પોતાના પિત્રોની સાથે ઊંઘી ગયો, અને તેઓએ તેને સમરોનમાં દાટ્યો, અને તેના દીકરા યોઆસે તેની જગ્યાએ રાજ કર્યું. યહૂદ્યાના રાજા યોઆસને 37મે વર્ષે યહોઆસના દીકરો યહોઆસ સમરોનમાં ઇસરાયલ પર રાજ કરવા લાગ્યો. તેણે 16 વર્ષ રાજ કર્યું. તેણે યહોવાની દ્રષ્ટિમાં જે ભૂંડું હતું તે કર્યું. નબાટના દીકરા યરોબામના સગળા પાપો જે વડે તેણે ઇસરાયલ પાસે પાપ કરાવ્યું તેમાંથી તે ખસ્યો નહીં, પણ તે તેમાં ચાલ્યો. હવે યોઆસના બાકીના કૃત્યો તથા તેણે જે કર્યું તે તેમજ યહૂદ્યાના રાજા અમાસ્યા સામે યુદ્ધ કરીને જે પરાક્રમ તેણે કરી બતાવ્યું તે સર્વ ઇસરાયલના રાજાઓના કાળવૃત્તાંતના પુસ્તકમાં લખેલા નથી શું? અને યોઆસ પોતાના પિત્રોની સાથે ઊંઘી ગયો, અને તેના રાજસન પર યરોબામ બેઠો, અને યોઆસને ઇસરાયલના રાજાઓની સાથે સમરૂનમાં દાટવામાં આવ્યો. એલિશા મરણ પથારીએ પડ્યો હતો. ઇસરાયલના રાજા યોઆસ તેની પાસે આવ્યો અને તેને જોઈને રડી પડ્યો ને કહ્યું કે મારા બાપ ઇસરાયલના રથો તથા તેઓના ઘોડેસવારો. એલિશાએ તેને કહ્યું કે ધનુષ્ય ને બાણો લે. અને તેણે ધનુષ્ય બાણો પોતાના હાથમાં લીધા. પછી તેણે ઇસ્રાયલના રાજાને કહ્યું કે તારો હાથ ધનુષ્ય પર મૂક. એટલે તેણે પોતાનો હાથ તે પર મૂક્યો અને એલિશાએ પોતાનો હાથ રાજાના હાથ પર મૂક્યા અને તેણે કહ્યું કે પૂર્વ તરફની બારી ઉઘાડ. એટલે તેણે તે ઉઘાડી. પછી એલિશાએ કહ્યું કે બાણ છોડ અને તેણે બાણ છોડ્યું. તેણે કહ્યું કે આ યહોવાના યહોવાનું જયનું બાણ એટલે અરામ પર જયનું બાણ. તું અફેકમાં અરામ્યોને મારીને તેમનો નાશ કરશે. તેણે કહ્યું કે બાણો લે અને તેણે તે લીધા. તેણે ઇસ્રાયલના રાજાને કહ્યું કે જમીન પર માર. ત્યારે એ ત્રણ વાર મારીને અટક્યો અને ઈશ્વર ભક્તે તેના પર ગુસ્સે થઈને કહ્યું કે તારે પાંચ કે છ ફેરા બાણ મારવા જોઈતા હતા. એમ કર્યું હોત તો તું તેમને હરાવીને તેમનો નાશ કરત. પણ હવે તો તું ત્રણ જ વાર રામને હરાવશે. એલિશા મરણ પામ્યો ને તેઓએ તેને દાટ્યો. હવે વર્ષ બેસતા મોઆબીઓની ટોળીઓએ દેશ પર હુમલો કર્યો અને તેઓ એક કોઈ એક માણસને દાટતા હતા. ત્યારે એમ થયું કે જુઓ, એક ટોળીને આવતી જોઈને તેઓએ તે માણસને એલિશાની કબરમાં નાખી દીધો અને તે માણસ એલિશાના હાડકાને અડક્યો કે તરત તે જીવતો થયો ને ઊઠીને ઊભો થયો. અરામના રાજા હઝાએલે યહોયાસના સર્વ દિવસો પર ઇસરાયલ પર જુલમ કર્યો. પણ યહોવાએ ઇબ્રાહીમ, ઈસા તથા યાકુબ સાથેના પોતાના કરારને લીધે તેઓ પર કૃપા કરી, તેઓ પર દયા રાખી ને તેઓનો પક્ષ કર્યો ને તેઓનો નાશ કરવાનું ચાહ્યું નહીં. તેમજ તેણે તેમને હજી સુધી પોતાની હજુરમાંથી દૂર કર્યા નહીં. અરામનો રાજા હઝાએલ મરણ પામ્યો અને તેના દીકરા બેન હદાદે તેની જગ્યાએ રાજ કર્યું. જે નગરો હઝાએલના દીકરા બેન હદાદે યુદ્ધ કરીને યહોઆસના બાપ યહોઆઝના હાથમાંથી લઈ લીધા હતા, તે યહોઆસે તેના હાથમાંથી પાછા લઈ લીધા. ઇસ્રાયલના એ નગરો પાછા લઈ લેતા યહોઆસે તેને ત્રણ વાર હરાવ્યો હતો. બીજો રાજા તેનો 14મો અધ્યાય. ઇસ્રાયલના રાજા યહોઆસના દીકરા યહોઆસને બીજે વર્ષે યહૂદ્યાના રાજા યહોઆસનો દીકરો અમાસ્યા રાજ કરવા લાગ્યો. તે રાજ કરવા લાગ્યો ત્યારે તે 25 વર્ષની વયનો હતો. તેણે યરૂશલેમમાં 29 વર્ષ રાજ કર્યું. તેની માનું નામ યહોઆદીન હતું. તે યરૂશલેમની દીકરી હતી. તેણે યહોવાની દ્રષ્ટિમાં જે સારું હતું તે કર્યું. તો પણ તેના પિતા દાઉદની પેઠે નહીં પણ તેના બાપ યોશના સગળ કૃત્ય પ્રમાણે કર્યું. તો પણ ઉચ્ચ સ્થાનો કાઢી નાખવામાં આવ્યા નહીં. હજી લોક ઉચ્ચ સ્થાનોમાં યજ્ઞ કરતા તથા ધૂપ બાળતા. અને એમ થયું કે રાજ્ય તેના હાથમાં સ્થિર થયું કે તરત તેણે પોતાના પિતા આગલા રાજાને મારી નાખનાર તેના ચકરને મારી નાખ્યા. પણ મૂસાના નિયમશાસ્ત્રના પુસ્તકમાં લખ્યા પ્રમાણે મારી નાખનારાઓના દીકરાઓને તેણે મારી નાખ્યા નહીં. તે પુસ્તકમાં યહોવાએ આજ્ઞા કરી હતી કે છોકરાને લીધે બાપો માર્યા ન જાય, તેમજ બાપોને લીધે છોકરા માર્યા ન જાય, પણ દરેક જણ પોતાના જ પાપને લીધે માર્યો જાય. તેણે 10,000 અદોમીઓને મીઠાની ખીણમાં મારી નાખ્યા અને યુદ્ધ કરીને તેણે સેલા લીધું ને તેનું નામ યોક્તએલ પાડ્યું. તે આજ સુધી છે. તે વેળાએ અમાસ્યાએ ઇસ્રાયલના રાજા યહુના દીકરા યહોઆસના દીકરા યહોઆસ પાસે સંદેશા મોકલીને કહાવ્યું કે આવ આપણે સામ સામા આવીને લડીએ અને ઇસ્રાયલના રાજા યહોવાશે યહૂદિયાના રાજ અમાસ્યા પાસે માણસો મોકલીને કહાવ્યું કે ઉત્કંઠાએ લબાનોન પરના એરેજ વૃક્ષો મોકલીને કહાવ્યું કે તારી દીકરીને તારા દીકરા સાથે પરણાવ. આમાં લબાનોનનું એક જંગલી જનાવર ત્યાં થઈને જતું હતું. તેણે તે ઉત્કંઠાને ખૂંદી નાખ્યો. તે અધોમને માર્યો છે એ તો ખરું, એથી તને ગર્વ ચડ્યો છે. તારો ગર્વ તારી પાસે રાખીને તું તારે ઘેર જ રહે. તું શા માટે પોતાને માથે પીળા વરી લે છે ને તું પોતે તથા તારી સાથે યહૂદિયા પણ શા માટે નાશ પામો? પણ અમાસ્યાએ માન્યું નહીં. તેથી ઇસ્રાયલનો રાજા યહોવાશ સામે ગયો અને તે તથા યહૂદિયાના રાજા અમાસ્યા યહૂદિયાના બેથશેમેશમાં એકબીજાને સામસામા મળ્યા અને યહૂદિયા ઇસ્રાયલથી હારી ગયા અને તેઓ પોતપોતાના તંબુએ નાસી ગયા. ઇસ્રાયલના રાજા યહોવાશે બેથશેમેશમાં અહાઝ્યાના દીકરા યહોવાશના દીકરા યહૂદિયાના રાજા અમાસ્યાને પકડીને યરૂશાલેમમાં આણ્યો ને એફ્રાઈમના દરવાજાથી તે ખૂણાના દરવાજા સુધી 400 હાથ જેટલો યરૂશાલેમનો કોટ તેણે તોડી પાડ્યો. વળી સઘળું સોનું રૂપું યહોવાના મંદિરમાંથી તથા રાજાના મહેલના ભંડારમાંથી જે સર્વ પાત્રો મળી આવ્યા તે તથા જામીનોને લઈને સમરણમાં પાછો ગયો. હવે યહોવાશે કરેલા બાકીના કૃત્ય તેનું પરાક તથા યહૂદિયાના રાજા અમાસ્યા સાથે
બાઇબલ વાંચે સાંભળો
જે યુદ્ધ કર્યું સર્વ ઇસ્રાયલના રાજાના પુસ્તકમાં બોલે છે. યહોવાશ પોતાના પિતૃઓની સાથે ઊંઘી ગયો ને તેને સમરણમાં ઇસ્રાયલના રાજાઓની સાથે દાટવામાં આવ્યો. તેના દીકરા યરોબામે તેની જગ્યાએ રાજ કર્યું. યહૂદિયાના રાજા યોહાસનો દીકરો અમાસ્યા ઇસ્રાયલના રાજા યહોવાશના દીકરા યહોવાશના મરણ પછી 15 વર્ષ જીવ્યો. હવે અમાસ્યાના બાકીના કૃત્ય યહૂદિયાના રાજાઓના કાળુદાનના પુસ્તકમાં લખેલા નથી શું? અને યરૂશાલેમમાં લોકોએ તેની સામે દંગો કર્યો તેથી તે લાખીશ નાસી ગયો. પણ તેઓએ તેની પાછળ લાખીશમાં માણસો મોકલીને ત્યાં તેને મારી નાખ્યો. તેઓ તેને ઘોડા પર નાખીને લાવ્યા અને તેના પિત્રો તેને યરૂશાલેમમાં દાઉદનગરમાં દાટવામાં આવ્યો અને અઝારિયા જે 16 વર્ષનો હતો તેને લઈને યહૂદિયાના સર્વ લોકે તેના બાપ અમાસ્યાની જગ્યાએ રાજા ઠરાવ્યો. તેણે રાજા પોતાના પિત્રોની સાથે ઊંઘી ગયો. ત્યાર પછી એલાત બાંધીને તે ફરી યહૂદિયાને સ્વાધીન કર્યું. યહૂદિયાના રાજા યોહાસના દીકરા અમાસ્યાને 15મે વર્ષે ઇસ્રાયલના રાજા યોહાસનો દીકરો યરોબામ સમરણમાં રાજ કરવા લાગ્યો. તેણે 41 વર્ષ રાજ કર્યું. તેણે યહોવાની દ્રષ્ટિમાં જે ભૂંડું હતું તે કર્યું. નબાટના દીકરા યરોબામના સર્વ પાપ જે વડે તેણે ઇસ્રાયલ પાસે પાપ કરાવ્યું તેમાંથી તે ખસ્યો નહીં. ઇસ્રાયલનો દેવ યહોવા પોતાના સેવક ગાત હેફેરના આમિતાઈના દીકરા યુના પ્રબોધક હસ્તક જે વચન બોલ્યો હતો તે પ્રમાણે તેણે ઇસ્રાયલની સીમા હમાથના નાકાથી તે અરાબાના સમુદ્ર સુધી પાછી કબજે કરી. કેમ કે ઇસ્રાયલને અતિશય દુઃખ છે એમ યહોવાએ જોયું હતું. બંદીવાન તેમજ છૂટો કોઈ નહોતો, તેમજ ઇસ્રાયલને સહાય કરનાર કોઈ નહોતો. અને હું ઇસ્રાયલનું નામ આકાશ તળેથી ભૂસી નાખીશ એમ યહોવાએ કહ્યું નહોતું. પણ તેણે તેઓને યોહાશના દીકરા યરોબામ હસ્તક બચાવ્યા. હવે યરોબામના બાકીના કૃત્યો તેણે જે કર્યું તે તથા તેનું પરાક્રમ, એટલે તેણે કેવી રીતે યુદ્ધ કર્યું ને દમસ્ક તથા હમાત જે યહૂદ્યાના હતા તે કેવી રીતે તેણે ઇસ્રાયલને સારું પાછા મેળવ્યા, એ સર્વ ઇસ્રાયલના રાજાઓના કાળવૃતાંતના પુસ્તકમાં લખેલા નથી શું? અને યરોબામ પોતાના પિતૃઓ સાથે એટલે ઇસ્રાયલના રાજાઓ સાથે ઊંઘી ગયો અને તેના દીકરા ઝખારિયાએ તેની જગ્યાએ રાજ કર્યો. 15મો અધ્યાય વાંચીએ છીએ, પણ હું પાણી પી લઉં થોડુંક. ઓકે, બીજો રાજા તેનો 15મો અધ્યાય. ઇસ્રાયલના રાજા યરોબામને 27મે વર્ષે યહૂદ્યાના રાજા અમાસ્યાનો દીકરો અઝારિયા રાજ કરવા લાગ્યો. તે રાજ કરવા લાગ્યો ત્યારે તે 16 વર્ષનો હતો. તેણે યરૂશલેમમાં 52 વર્ષ રાજ કર્યું. તેની માનું નામ યખોલ્યા હતું. તે યરૂશલેમની હતી. તેના બાપ અમાસ્યાએ જે સર્વ કર્યું હતું તે પ્રમાણે તેણે યહોવાની દ્રષ્ટિમાં જે સારું હતું તે કર્યું. તો પણ યહોવાની દ્રષ્ટિમાં જે સારું હતું તે કર્યું, તો પણ ઉચ્ચ સ્થાનો કાઢી નાખવામાં આવ્યા નહીં. હજી લોક ઉચ્ચ સ્થાનોમાં યજ્ઞ કરતા તથા ધૂપ બાળતા હતા. યહોવાએ રાજા પર આફત આણી, તેથી તે તેના મરણના દિવસ સુધી કોળિયો રહ્યો ને અલાયદા ઘરમાં રહ્યો. ને રાજાનો દીકરો યોથામ ઘરનો ઉપરી થઈને દેશના લોકોનો ન્યાય કરતો. હવે અઝારિયાના બાકીના કૃત્યો તથા તેણે જે કર્યું તે સર્વ યહૂદ્યાના રાજાઓના કાળવૃતાંતના પુસ્તકમાં લખેલા નથી શું? અને અઝારિયા પોતાના પિતૃઓ સાથે ઊંઘી ગયો. તેઓએ તેને તેના પિતૃઓ સાથે દાઉદનગરમાં દાટ્યો અને તેના દીકરા યોથામે તેની જગ્યાએ રાજ કર્યું. યહૂદ્યાના રાજા અઝારિયાને 38મે વર્ષે યરોબામના દીકરા ઝખારિયાએ સમરૂનમાં ઇસરાયલ પર 6 માસ રાજ કર્યું. તેના પિતૃઓએ કર્યું હતું તેમ તેણે યહોવાની દ્રષ્ટિમાં જે ભૂંડું હતું તે કર્યું. નબાટના દીકરા યરોબામના પાપ જે વડે તેણે ઇસરાયલ પાસે પાપ કરાવ્યું હતું તેમાંથી તે દૂર રહ્યો નહીં. યાબેશના દીકરા શાલુમે તેની વિરુદ્ધ દંગો કર્યો ને લોકોની સમક્ષ તેને મારીને મારી નાખ્યો ને તેની જગ્યાએ પોતે રાજ કર્યું. હવે ઝખારિયાના બાકીના કૃત્યો જુઓ, તે ઇસ્રાયલના રાજાઓના કાળુસાદના પુસ્તકમાં લખેલા છે. યહોવાનું જે વચન તેણે યહુને કહ્યું હતું કે તારી 4થી પેઢી સુધી તારા પુત્રો ઇસ્રાયલના રાજ્ય સ્થાન પર બેસશે તે જ એ હતું અને તે જ પ્રમાણે થયું. યોબાશે દીકરો શાલુમ યહૂદ્યાના રાજા ઉઝિયાને 39મે વર્ષે રાજ કરવા લાગ્યો. તેણે સમરૂનમાં 1 મહિનાની મુદત સુધી રાજ કર્યું. ગાદીનો દીકરો મહોનાહેમ તિર્સાથી ચડી આવીને સમરૂનમાં આવ્યો ને તેને યાબેશના દીકરા શાલુમને સમરૂનમાં મારીને મારી નાખ્યો ને તેની જગ્યાએ પોતે રાજ કર્યું. હવે શાલુમના બાકીના કૃત્યો તથા તેણે જે દંગો કર્યો તે જો ઇસ્રાયલના રાજાઓના કાળવૃતાંતના પુસ્તકમાં લખેલા છે. તે વેળાએ મનોહયમે તિર્સા તથા તેના સર્વ રહેવાસીઓને તથા તિર્સાથી માંડીને તેના આખા મુલકમાં રહેનારાઓને માર્યા. તિર્સાના લોકોએ તેને માટે દરવાજો ઉગાડ્યો નહીં, માટે તેણે એને લૂંટ્યું અને તેમાંની સર્વ ગર્ભવતી સ્ત્રીઓને ચીરી નાખી. યહૂદ્યાના રાજા અઝારિયાને 39મે વર્ષે ગાદીનો દીકરો મનોહેમ ઈસરાયલ પર રાજ કરવા લાગ્યો. તેણે સમરૂનમાં 10 વર્ષ રાજ કર્યું. તેણે યહોવાની દ્રષ્ટિમાં જે ભૂંડું હતું તે કર્યું. નબાટના દીકરા યરોબામના પાપ જે વડે તેણે ઈસરાયલ પાસે પાપ કરાવ્યું હતું, તેથી તે પોતાના સર્વ દિવસો પર્યંત દૂર રહ્યો નહીં. આશુરના રાજા પુલે દેશ પર ચઢાઈ કરી મનોહેમે પોતાના હાથમાં રાજ સ્થિર કરવા માટે પુલને પોતાના પક્ષનો કરી લેવા સારું તેને 1000 તાલંત રૂપું આપ્યું. મનોહેમે આશુરના રાજાને એ રૂપું આપવા સારું ઈસરાયલ પાસેથી, એટલે દરેક ધનાઢ્ય માણસ પાસેથી 50-50 શેકેલ રૂપું જોર જુલમથી કઢાવ્યું. માટે આશુરનો રાજા પાછો ફર્યો ને તે દેશમાં શોભ્યો નહીં. હવે મનોહેમના બાકીના કૃત્ય તથા તેણે જે કર્યું તે સર્વ ઈસરાયલના રાજાઓના કાળવૃતાંતના પુસ્તકમાં લખેલા નથી. શું મનોહેમ પોતાના પિતૃઓ સાથે ઊંઘી ગયો અને તેના દીકરા પકાયાએ તેની જગ્યાએ રાજ કર્યું. યહુદ્યાના રાજા અઝારિયાને 50મે વર્ષે મનોહેમના દીકરો પકાયા સમરૂનમાં ઈસરાયલ પર રાજ કરવા લાગ્યો. તેણે 2 વર્ષ રાજ કર્યું. તેણે યહોવાની દ્રષ્ટિમાં જે ભૂંડું હતું તે કર્યું. નબાટના દીકરા યરોબામના પાપો જે વડે તેણે ઈસરાયલ પાસે પાપ કરાવ્યું હતું, તેથી તે દૂર રહ્યો નહીં. તેના સરદાર રમાલિયાના દીકરા પેકાહે તેની સામે ફિતૂર કર્યું ને તેને સમરૂનમાં રાજમહેલના કિલ્લોમાં આર્ગોબ તથા આર્યે સુદ્ધા મારી નાખ્યા. તેની સાથે ગિલિયાદીઓમાંના 50 માણસ હતા. તેને મારી નાખીને તેની જગ્યાએ રાજ કર્યું. હવે પકાયાના બાકીના કૃત્યો તથા તેણે જે કર્યું તે સર્વ જુઓ ઈસરાયલના રાજાઓના કાળવૃતાંતના પુસ્તકમાં લખેલા છે. યહુદ્યાના રાજા અઝારિયાને 52મે વર્ષે રમાલિયાનો દીકરો પેકા સમરૂનમાં ઈસરાયલ પર રાજ કરવા લાગ્યો. તેણે 20 વર્ષ રાજ કર્યું. તેણે યહોવાની દ્રષ્ટિમાં જે ભૂંડું હતું તે કર્યું. નબાટના દીકરા યરોબામના પાપ જે વડે તેણે ઈસરાયલ પાસે પાપ કરાવ્યું હતું, તેથી તે દૂર રહ્યો નહીં. ઈસરાયલના રાજા પેકાના દિવસોમાં આશુરનો રાજા તિગલા પેલેસે ચડી આવ્યો અને તેને ઇયોન આબેલ બેત માખા યાનોઆ કેદેશ હાસોર ગિલિયાદ તથા ગાલિલ એટલે નફ્તાલીનો આખો પ્રદેશ તેણે જીતી લીધો અને ત્યાંના રહેવાસીઓને પકડીને તે આશુર લઈ ગયો. ઉઝિયાના દીકરા યોથામને 20મે વર્ષે એલાના દીકરા હોશિયાએ રમાલિયાના દીકરા પેકા સામે દંગો કર્યો ને તેને મારીને મારી નાખ્યો ને પોતે તેને ઠેકાણે રાજ કર્યું. હવે પેકાના બાકીના કૃત્યો તથા તેણે જે કર્યું તે સર્વ જો ઈસરાયલના રાજાઓના કાળવૃતાંતના પુસ્તકમાં લખેલા છે. ઈસરાયલના રાજા રમાલિયાના દીકરા પેકાને 2જે વર્ષે યહુદિયાના રાજા ઉઝિયાનો દીકરો યોથામ રાજ કરવા લાગ્યો. તે રાજા થયો ત્યારે તે 25 વર્ષનો હતો. તેણે યરુશાલેમમાં 16 વર્ષ રાજ કર્યું. તેની માનું નામ યરુશા હતું. તે સાદુકની દીકરી હતી. તેણે યહોવાની દ્રષ્ટિમાં જે સારું હતું તે કર્યું. તેના બાપ ઉઝિયાએ જે કર્યું હતું તે સર્વ પ્રમાણે તેણે કર્યું, તો પણ ઉચ્ચ સ્થાનો કાઢી નાખવામાં આવ્યા નહીં. હજી લોક ઉચ્ચ સ્થાનોમાં યજ્ઞ કરતા તથા ધૂપ બાળતા હતા. યહોવાના મંદિરનો ઉપલો દરવાજો. હવે યોથામના બાકીના કૃત્ય તથા તેણે જે કર્યું તે સર્વ યહુદ્યાના રાજાઓના કાળવૃતાંતના પુસ્તકમાં લખેલા નથી. શું તે દિવસોમાં યહોવાએ યહુદ્યા પર અરામના રાજા રસીનને તથા રમાલિયાના દીકરા પેકાને મોકલવા માંડ્યો. યોથામ પોતાના પિતરો સાથે ઊંઘી ગયો ને તેને તેના પિતા દાઉદના નગરમાં તેના પિતરો સાથે દાટવામાં આવ્યો. તેની જગ્યાએ તેના દીકરા આહાઝે રાજ કર્યો. પ્રભુ તેના વચનો પર આશીષ આપે, સમજવા માટે શક્તિ આપે. થેન્ક યુ.